તારીખ 5/6/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 575 576 અને 577 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 336
પ્રશ્ન છે જ્ઞાનીને તો દુઃખનું વેદન છે જ નહીં એ ઉત્તર આપ્યો છે 575માં એના અનુસંધાનમાં પ્રશ્ન છે ત્યાં એમ કહ્યું કે સાધવજીવનું જ્ઞાન બુદ્ધિપૂર્વકના રાગ સહિત અબુદ્ધિપૂર્વકના રાગ સહિત પ્રવર્તે છે ત્યારે જેટલો રાગ છે એટલા અંશે દુઃખ પણ છે અને એ વિદાય છે જેટલો શુદ્ધતાનો અંશ છે જેટલું સ્વભાવમાં જ્ઞાન જેટલા અંશે જોડાયેલું છે પરંતુ એ કરીને કે ઉપયોગ એ કરીને એટલું સુખ છે એમ સુખ અને દુઃખ બંને છે એની સામે અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાનીને દુઃખનું વેદન નથી એવું મને વારંવાર સાંભળ્યું છે એવા કથનો પણ શાસ્ત્રમાં અનેક વાર વાંચ્યા છે વિચાર્યા છે કે જ્ઞાનીને તો સુખ જ છે નરકમાં હોય તો પણ એ અંદરમાં સુખી છે અને અહીંયા આપે એમ કહ્યું કે એનું સાધકજીવનું જ્ઞાન રાગમાં જાય છે ત્યાં દુઃખને વેદે છે આમ પરસ્પર વિરુદ્ધ પણ કેમ છે એ પ્રશ્ન છે એને ખુલાસો આપવો છે કે જ્ઞાનીને પણ રાગ છે એટલું દુઃખ છે ચોથા ગુણ સ્થાને હજી ત્રણ કષાયનો સદભાવ છે એટલું દુઃખ છે પાંચમા ગુણ સ્થાને બે કષાયનો સદભાવ છે એટલું દુઃખ છે છઠ્ઠા સાતમા ગુણ સ્થાને હજી એક કષાયનો સદભાવ છે એટલું દુઃખ છે જેટલો કષાય છે એટલું દુઃખ છે જ્ઞાનીને જેટલો કષાય છે તેટલું દુઃખનું વેદન પણ છે આ નિશ્ચય પરિસ્થિતિ છે નિશ્ચય એટલે વાસ્તવિક પરિસ્થિતિ છે તેમ છતાં દુઃખનું વેદન નથી એમ પણ કહેવાય છે ચોથા સ્થાને દુઃખનું વેદન નથી નરકની ભીષણ નારકીની સાતમી નારકીની દુઃખદાયી સ્થિતિમાં પણ એ અંતર સુખને ભોગવે છે અને એને દુઃખ નથી એમ કહેવામાં આવે છે એ તો શ્રદ્ધાના જોરની અપેક્ષાએ કહ્યું કે જ્ઞાની રાગનો વેદક નથી એક તો બુદ્ધિએ રાગને વેદતા નથી એટલે મુખ્યપણે રાગને વેદતા નથી દુઃખનું વેદન હોવા છતાં એમાં એ વેદન ગૌણ છે અને સુખ જેટલું પ્રગટું છે એટલું સુખનું વેદન મુખ્ય છે સુખ અને દુઃખનું વેદન હોવા છતાં એમાં મુખ્ય ગૌણતા તો ઊભી થાય જ છે તેથી મુખ્યપણે સુખનું વેદન જોઈને જ્ઞાનની પ્રધાનતાથી લઈએ તો એને દુઃખ નથી એમ ગૌણ કરવામાં આવે છે અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધા જે રીતે ગ્રહણ કરે છે એ રીતે શ્રદ્ધાના પરિણામમાં રહેલા શ્રદ્ધાના જોરને વ્યક્ત કરવા માટે એમ પણ કહેવાય છે કે જ્ઞાનીને દુઃખનું વેદન નથી એ તો પોતાના આત્મામાં ઉભેલા છે श्रद्धा निज सत्ता ने संभाळती होवाथी અને એ નિજ સત્તામાં રાગનો અભાવ હોવાથી ત્રિકાળી સત્તામાં ત્યાં જ્ઞાની આત્મામાં ઊભા છે એટલે એમને દુઃખનું વેદન નથી, એમને જરાય દુઃખ નથી એમ કહેવામાં આવે છે, એવું કથન કરવામાં આવે છે. એ શ્રદ્ધાનું જોર વધારવા માટે, પુરુષાર્થને વધારવા માટે, અવલંબનનું બળ વધારવા માટે શ્રદ્ધા પ્રધાનતાથી એવો ભાવ પણ આવે અને એવું કથન પણ આવે. કથન પાછળ ભાવની ભીંસ તો છે કે નહીં? જે કાંઈ કથન છે એની પાછળ ભાવનું વજન છે. એ વિશેષ ભાવને ભાવાન્વિત થવા અર્થે એમ પણ કહેવામાં આવે છે. સ્વદ્રવ્યમાં સ્વપણું સ્થાપ્યું છે એવું જે શ્રદ્ધાનું પરિણમન, એ શ્રદ્ધાના પરિણમનની મુખ્યતાથી અથવા એ ભાવને વિશેષ ભાવાકાર કરવાના પ્રયોજનથી એવા પ્રયોજનવશ કથન નીકળેલું હોય તો એ કથનમાં એમ આવે કે જ્ઞાનીને દુઃખનું વેદન નથી, એટલે અલ્પ દુઃખના વેદનને નહીવત ત્યાં ગણવામાં આવે છે. એમ કહ્યું હોવા છતાં સર્વાંશે નથી એવું જાણવું ન જોઈએ, નહીતર એ કાન થશે એમ કહેવું છે. એટલે જ્ઞાનીને પણ જેટલો કષાય છે ગુણસ્થાન અનુસાર તેટલું દુઃખનું વેદન પણ છે, કેમ કે કષાય ભાવ દુઃખરૂપ છે, એમાં આકુળતા ઉપજેલી છે, આકુળતા જન્મેલી છે અને એનો સ્વાદ દુઃખરૂપ છે, એનો અનુભવ છે એ દુઃખરૂપ છે, એમાં તો કિંચિત માત્ર સુખ નથી. દુઃખનું વેદન નથી એવું જે કથન છે એને પ્રશ્ન એમ કહેવો છે પ્રશ્ન કરનારે, કે જ્ઞાનીને તો દુઃખનું વેદન છે જ નહીં ને, એમ જોરથી વાત આવી છે એનું શું? કે એનો આ ખુલાસો છે કે એ તો શ્રદ્ધાના જોરની અપેક્ષાએ કહ્યું છે, પણ એવું મુખ્યપણું બતાવવા માટે વાત કરી હોય તો પણ ગૌણપણે શું છે એ ખ્યાલમાં તો હોય છે, ખ્યાલમાં જ્ઞાનીને કહેનારને નથી એમ નથી. તેથી સાંભળનારને પણ પરિસ્થિતિનું તો જ્ઞાન હોવું જોઈએ. દુઃખનું વેદન નથી તો શ્રદ્ધાના જોરની અપેક્ષાએ કહ્યું છે કે જ્ઞાની રાગનો વેદક નથી પણ જ્ઞાયક છે. એટલે પ્રશ્ન છે ને 75માં, જ્ઞાતા છે કે વેદક છે? તો કે જ્ઞાતા પણ છે એમ કહેવાય છે અને વેદક છે એમ પણ ક્યાંક કહેવાય છે, તો ત્યાં શું કહેવા ધારે છે? અને બીજું પડખું બરાબર એના જ્ઞાનમાં અને સમજણમાં રહેવું જોઈએ. જ્યારે જ્ઞાની વર્તમાન ચાલતા રાગનો વેદક છે એમ કહેવામાં આવે ત્યારે પણ એ જ્ઞાતા મટી ગયો છે અને એકાંતે રાગમાં એકાકાર થઈને મિથ્યા દ્રષ્ટિની જેમ દુઃખને વેદે છે એવી સમજણ ન કરવી જોઈએ. ભલે એમ કહ્યું હોય કે એકદમ મંદ કષાયના પરિણામમાં પણ એને ઘણું દુઃખ લાગે છે, ભઠ્ઠી જેવું દુઃખ લાગે છે એમ કહ્યું હોય ત્યાં પણ એને એકાકાર થઈને વિદે છે એમ સમજવું જોઈએ નહીં. અને જ્ઞાની જ્ઞાતા છે, સર્વ રાગાદી ભાવોનો જ્ઞાતા છે અને રાગાદી ભાવોને પરજ્ઞેયવત જાણે છે એમ કહો ત્યાં પણ એને દુઃખનું વેદન છે એ વાત ખ્યાલમાં હોવી જોઈએ. જે ભાવની મુખ્યતા કરવામાં આવે ત્યાં શું કહેવા ધારે છે એ અનુસાર એનું અર્થઘટન હોય તો એના સમજણમાં ભૂલ થતી નથી. સમજણમાં સમાધાન રહે અને અસમાધાન ન રહે તો એનું જ્ઞાન મૂંઝાતું નથી, એને મૂંઝવણ નથી કે આમ કેમ કે છે, ઘડીક આમ કે છે, ઘડીક આમ કે છે, આમાં ખરું શું છે, સાચું શું છે, કે બે છે અને બંને હોવા છતાં બંનેની એક પ્રકારની સ્થિતિ નથી. મુખ્ય પરિણતિ તો સુખરૂપ છે, ગૌણપણે દુઃખનું વેદન છે. તેથી દુઃખનું જ્ઞાન છે ને જ્ઞાતા છે એવું પણ એક પડખું છે, દુઃખ વેદાય છે એવું પણ એક પડખું છે. એવા મિશ્ર ભાવરૂપ પરિણમન સાધક દશામાં મોક્ષ માર્ગની દશામાં ધર્માત્માને હોય છે. ઉપયોગમાં એવો ઉપયોગ જ્યારે રાગમાં જોડાય ત્યારે દુઃખનું વેદન થાય છે. હા, પરિણતિમાં છે, ઉપયોગમાં છે. હા, દુઃખનું વેદન છે ઉપયોગમાં છે અને સુખનું વેદન છે એ પરિણતિમાં છે. સવિકલ્પ દશાના કાળે, નિર્વિકલ્પ દશાના કાળે તો એકાકાર સુખનું વેદન ઘણું છે, ઉપયોગમાં પણ સુખનું વેદન છે. તો પણ અબુદ્ધિપૂર્વકના રાગ છે અને પૂર્ણ વિતરાગતા નહીં હોવાથી ત્યારે દુઃખનું વેદન છે, કે જે બુદ્ધિગોચર તેમને પોતાને ધર્મીને થતું નથી, કેવળ જ્ઞાનગોચર છે. એટલું અલ્પ ને એટલું સૂક્ષ્મ છે પણ છતાં નથી એમ નથી, છે ભલે ન પકડાય પણ છે. એ તો છે, જેટલો રાગનો સદભાવ છે એ રાગ પોતાનો સ્વાદ પ્રગટ કરે છે અને જ્ઞાનમાં એ વિદાય છે. એટલી વાત સ્પષ્ટ છે. એટલે તો ગુરુદેવે ખુલાસો કર્યો કે આ જ્ઞાનીને દુઃખ છે જ નહીં એવી વાતની મુખ્યતામાં કોઈ એકાંત કર્યું નહીં, કે આ ભઠ્ઠી જેવા દુઃખની વાત બરાબર નથી, આને આત્માને શાંતિ જોઈ નથી એવો શબ્દ. જો કોઈ એમ કહે કે આ વાત બરાબર નથી તો એને આત્માની શાંતિ જોઈ નથી એમ સીધું કહ્યું. કેમ એમ કહ્યું કે એ શાંતિ એવી છે આત્માની, કે જેની પાસે મંદરાગ પણ મંદકષાય પણ દુઃખરૂપ વિદાય છે એની મીંઢમણી શાંતિ સાથે છે, આત્મિક શાંતિ સાથે છે. અને એ આત્મિક શાંતિની સાથે મીંઢવણી થઈ હોય એને જે ખબર પડે છે કે આ દુઃખ છે, નહીં તો કષાયની મંદતામાં ઉપજેલી સાતા, એ સાતાને જ એને સુખ કલ્પ્યું છે. ત્યાં સુખ નહીં હોવા છતાં સુખ કલ્પ્યું છે, એ કલ્પના છે, એ ભ્રાંતિ છે, એ મિથ્યાત્વ છે. એટલે તરત ત્યાંથી વાત લીધી કે કેમ આમ આવ્યું, જો આ શાંતિ જોઈ હોત તો એને આ દુઃખની ખબર હોત, એમ અહીંથી વાત લીધી સીધી. એટલે જોર દેવા ગમે એવી વાત કરી હોય છતાં બીજું પડખું ખ્યાલમાં છે કહેનારને, સમજનારને પણ એનો ખ્યાલ હોવો જોઈએ, નહીતર કલ્પનાએ ચડીને ગોટો ઊભો થયા વિના રહે નહીં, આ પરિસ્થિતિ ઊભી થાય. કે જેટલા જેટલા દ્રષ્ટિના જોરવાળા કથન છે ત્યાં કોઈ વસ્તુ વ્યવસ્થાને તોડીને અથવા જ્ઞાનમાં જે નિશ્ચય પરિસ્થિતિનું જ્ઞાન છે એને એ જ્ઞાનને ઉલટાવી નાખીને, એ જ્ઞાનને ખોટું ઠરાવીને કહેવા માગે છે એમ નથી. જ્ઞાનને ખોટું નથી ઠરાવવું પણ એ જ્ઞાનના વિષયને ત્યાં ગૌણ રાખવો છે અને પ્રયોજનવશ પ્રયોજન સાધવાને માટે એવું જોર દેવામાં આવે છે. કેમ એવું જોર દેવામાં આ રીતે પ્રયોજન સધાય છે કે ઊંધું જોર તોડવામાં એકનું ખેંચવું પડે છે, એ વગર પરિસ્થિતિ બેલેન્સ થતી નથી. દરેક જગ્યાએ એનો એની પ્રેક્ટિકલ સાઈડ છે. જેમ લેણદારને ખબર હોય કે આ પૈસા બહુ કહેશું ત્યારે થોડાક કાઢશે, ત્યારે થોડાક તો આપો એમ નહીં કે પૂરેપૂરા મને આપી દો એમ કે, એમને વ્યાજ શીખે મને આપી દો એમ કે, ત્યારે એને ખ્યાલ છે થોડા આવશે, બહુ જોર મારતું ત્યારે એની કામ કરવાની પ્રેક્ટિકલ પદ્ધતિ જે છે, કે સામે જે વિરુદ્ધ સાઈડ છે એને તોડવી છે તો અહીંયા જોર માર્યા વગર તૂટે નહીં. અને એ જોર દેવા જતા જ્ઞાનનો વિષય તો જેમ છે એમ ખ્યાલમાં જ છે. કોઈને જલ્દી કામ કરાવવું હોય ને થોડી વાર લાગે એવા કામની અંદર શિથિલતા હોય તો એમ કે પણ હાજ પાડી તમે તો આ વાતમાં કાંઈ કામમાં દમ નથી ને, તમે એટલું બધું ધીરું કામ કરો છો કે સવારના પહોરમાં 15 મિનિટ મોડું થયું હોય તો એમ કહેતા તો તમે હાંજ પાડી આમ કરતા કરતા એમ થઈ ગયા. પણ હજી તો સવારના પહોરમાં 5 કલાક આગળ વધી. પણ એનો અર્થ કોઈ શબ્દ પ્રમાણે કરી લઈએ કે ખરેખર હાંજ પાડી છે આણે તો એ તો સમજ્યો નથી. અને એ હાંજ પાડી છે એમ કહ્યું ત્યાં એ શાન નથી પડી, એવા જ્ઞાનને ફેરવી નાખવું નથી, એવા જ્ઞાનને ઉલટાવવું નથી, ખોટું ઠરાવવું નથી. ફક્ત તે કાળે તેમ કહેવા પાછળ શું આશય છે એટલો આશય ત્યાં ગ્રહણ કરવો જોઈએ. એથી વધારે ત્યાં વાતને ખેંચવામાં આવે તો એ જોર પણ જોરના સ્થાનમાં રહેતું નથી, બીજી નવી ગડબડ ઊભી કરે છે. એ સપ્તમ દ્રવ્ય છે, ભિન્ન પ્રદેશોનો વિષય છે, જ્ઞાન પરને રાગને જાણતું નથી એવો વિષય છે. અને એક એવા બોલ છે, રાગ પૂદગળ છે, રાગ જળ છે, પર્યાય પરદ્રવ્ય છે, એવા અનેક વિષયના કથન આવે છે. એ ફક્ત ત્યાં જોર બતાવવું છે, વસ્તુ સ્થિતિનું ત્યાં નિરૂપણ કરવું નથી. જ્યાં વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરવું હોય ત્યાં વસ્તુના સ્વરૂપનો વિષય તમે વિચારો. વસ્તુનું સ્વરૂપ નિરૂપણ કરવા માટે ન કહ્યું હોય પણ ભાવને અંતર્મુખ ખેંચવા માટે કહ્યું હોય ત્યાં એ પ્રકારથી વિચાર કરો, ત્યાં બીજા પ્રકારથી શા માટે વચમાં વિચાર કરો એમ કહ્યું. અધ્યાત્મનો વિષય એવો છે કે અધ્યાત્મ ભાવમાં વધારે ભાવાન્વિત થવા માટે અધ્યાત્મનો આધારભૂત જે આત્મા છે, શુદ્ધાત્મા છે, એમાં વિશેષ ભાવમાં વિભોર થવું હોય તો બીજું બધું ગૌણ કરવું એ જ એની રીત છે, બીજી શું એની રીત છે. ત્યાં એ રીત અજમાવવા જતા કોઈ પોતાના વસ્તુના સ્વરૂપ જ્ઞાનને ભૂલી જતું નથી કે તોડી નાખતું નથી કે એને ખોટું ઠરાવ્યું, ત્યાં કોઈ પ્રયોજન નથી. કે જે આગમમાં કહ્યું છે વસ્તુનું સ્વરૂપ એને અહીંયા ખોટું ઠરાવવા માટે વિવિક્ષા ચાલે છે, એવી તો વિવિક્ષા ત્યાં છે એમ કહેવા ધારતા નથી. જ્યાં જે કહેવા ધારે છે ત્યાં તેવો જ આશય ગ્રહણ કરવો. શાસ્ત્રકારના આશય અનુસાર, અભિપ્રાય અનુસાર આશય ગ્રહણ કરવો અને ત્યાં બીજી રીતે કિંચિત માત્ર ન વિચારવું, એ ખરેખર શાસ્ત્ર અધ્યયનની સાચી પદ્ધતિ છે સમજણ કરવાની. નહીંતર કહે છે કંઈક ને સમજાશે કંઈક, કેમકે કથનોમાં એવી વિરુદ્ધતા દેખાય, પરસ્પર વિરુદ્ધતા દેખાય એવા અનેક કથનો ભિન્ન ભિન્ન જગ્યાએ શાસ્ત્રમાં પડ્યા છે. ખબર પડે ન કેમ પડે, કોઈ દાઢમાંથી વખાણ કરતો હોય તો ખબર નથી પડતી કે છે વિરોધી પણ દાઢે છે, આપણને કઈ આપણા વખાણ નથી કરતો અને ફૂલાઈ જવાની જરૂર નથી, આ તો દાઢે છે આપણને. અને કોઈ હિતેચ્છુ હોય છે એ ઠપકો આપે છે, કઠોર અને કડવા વચન કહે છે તો પણ ત્યાં જીવ દુઃખ નથી લગાડતો, એમ સમજે છે કે મારા હિતને માટે કહે છે, કે મારા હિતને માટે કહે તો એ ભલે કહે, એનો અભિપ્રાય તો સારો છે ને, એમાં આપણે દુઃખ શેનું લગાડવાનું હોય. ક્યાંથી સમજે છે, એનો શું નિયમ છે, કોઈ નીતિ નિયમ બાંધે છે, એની કોઈ વ્યાખ્યા બાંધી છે? હે, એ તો આશય ગ્રહણ થાય છે, સિદ્ધિ વાત છે. બંને જગ્યાએ પોતાના પ્રયોજન ઉપર દ્રષ્ટિકોણ છે એટલે ભૂલ નથી કરતો, આ એનો નિયમ છે. છો, જ્યારે કોઈ વખાણ કરે છે ત્યારે પણ એને એ સારા નથી ગણતો, જ્યારે કોઈ કડવું કહે છે ત્યારે એને એ ખરાબ નથી ગણતો. એનું કારણ કે એનું પ્રયોજન ઉપર બરાબર ખ્યાલ છે કે આ મારા પ્રયોજનને અનુકૂળ બે વાત ચાલે છે. એમ અહીંયા પણ નિજ હિત ઉપર પ્રયોજન હોય કે મારું હિત કેમ થાય, આમાંથી આ વાત મને હિતમાં કઈ રીતે લાગુ કરી શકાય કે અંગીકાર કરી શકાય, એના ઉપર જેની પકડને દ્રષ્ટિકોણ છે તીક્ષ્ણ અને સૂક્ષ્મ, એ કોઈ શાસ્ત્રના વચનમાં ભૂલ નથી ખાતો. એને એને ભૂલ નથી થતી. ભૂલ કેમ ન થાય કે પ્રયોજનની પકડ હોય તો. દુનિયામાં પણ એમ જ છે કે જે માણસ બરાબર પોતાના પ્રયોજનમાં પકડે પકડાઈને બરાબર રહે છે એને હજાર માણસો ઉલટી સુલટી રીતે સમજામાં આવે તો નથી ફાવતા, બરાબર છે. અને કોઈ એવી રીતે પ્રયત્ન કરે છે તો બીજો જાણતો નથી કે ભાઈ પ્રયત્ન તમે નકામો કરો છો. એને એના સ્વાર્થની ને એના પ્રયોજનની એટલી બધી પકડ છે કે તમારી કોઈ બીજી વાત આવશે તો એમાં એ ફસાશે નહીં. દુનિયામાં શું બને છે આ તો રોજિંદો અનુભવ છે લોકોનો એકદમ. એમ અહીંયા પણ એટલી જ વાત છે કે પોતાનું ધ્યેય અને પોતાનું પ્રયોજન લક્ષ્ય બહાર ન જાય તો બધા શાસ્ત્ર વચનનો અર્થઘટન આપોઆપ સવળો સમજાય છે, અને ક્યાંય વ્યામો થઈને બીજું સમજાતું નથી. અને જ્યાં એ બાબતમાં ફેર હોય છે એટલે કે પ્રયોજન નથી હોતું લક્ષ્યમાં, ત્યાં એ ક્યાંક ને ક્યાંક પોતાની કલ્પના ભેળવીને લોચો મારે છે અને ભૂલ કર્યા વિના રહેતો નથી. બસ આ એનો ચોખ્ખે ચોખ્ખો સ્પષ્ટ સિદ્ધાંત છે. પ્રયોજનને લઈને આવે છે. શરૂ શરૂમાં પ્રવેશ થાય ત્યારની વાત કરો છો કે પછીની વાત કરો છો? એ પ્રયોજનને જેટલી હદે મુખ્ય કરવું જોઈએ એટલી હદે મુખ્યતા પહેલેથી જ કરી નથી. બીજું દુનિયાદારીનું ક્ષેત્ર છોડીને ધર્મના ક્ષેત્રમાં, એ તો બધા જ ધર્મના ક્ષેત્રમાં, એકલા જૈન દર્શનમાં નથી, કોઈ પણ માણસ જ્યારે પોતાના માનેલા ધર્મ ક્ષેત્રની અંદર પ્રવૃત્તિ કરે છે ત્યારે એની ભાવના તો એ હોય છે કે આ ધર્મ ક્ષેત્રમાં મારે કલ્યાણ માટે મારું કામ કરવું છે, જે કાંઈ કરવું છે મારું કલ્યાણ થાય એટલા માટે કરવું છે. પણ કલ્યાણ થાય છે કે નહીં એને તું જુવસ તપાસશ કે નહીં, કે એને તપાસતો નથી. બસ આટલી વાત, તારી દરકાર કેટલી છે? જો પ્રયોજન સહિત પ્રવેશ કર્યો છે તો પ્રયોજનની દરકાર કેટલી છે, આટલો સવાલ છે. જો દરકાર ઉડી ગઈ તો પ્રયોજન ક્યાં સચવાયું? ઠીક છે, પ્રયોજનની દરકાર ન રહી તો પછી પ્રયોજન સચવાયું નહીં. પ્રયોજન સચવાયું નહીં તો પછી બીજું કાંઈક થાય એમાં શું નવું છે? ત્યાં કાંઈ અપ્રમાણિકપણે થવાનું છે કે અમે ભલે ગમે એમ ચાલીએ, અમારું તો હિત જ થવું જોઈએ, કેમ કે અમે હવે આ બાજુ આવી ગયા, અમે સોનગઢ આવવા લાગ્યા કે અમે આ ટોળામાં ભળવા લાગ્યા, માટે અમારું હિત જ થવું જોઈએ એવું કોઈ નિયમ નથી. તો બરાબર કાળજીથી ને દરકારથી ચાલે, સમય સમયની જાગૃતિ છે, ક્ષણ ક્ષણની જાગૃતિ છે, ક્ષણે ક્ષણે પ્રસંગે પ્રસંગે કાર્ય કાર્ય એમ છે. ના ના, ખાલી તપાસવાનો જ વિષય છે, તપાસ વોચ રાખવાનો વિષય છે. વજનનો ક્યાં સવાલ છે? વજનનો પ્રશ્ન પૂછતા હોય તો એક પ્રશ્ન બીજો પૂછું કે જ્યાં એકત્વ બુદ્ધિ થઈ જાય છે, તમારો પ્રશ્ન તો એ છે ને કે આત્મા ઉપર વજન દેવું જોઈએ, ત્રિકાળી ઉપર વજન દેવું જોઈએ, પણ જ્યાં શુભાશુભ પ્રવૃત્તિમાં એટલો રસ, એટલું એકત્વ થઈને એકાંત પરિણમન થઈ જાય છે અને જ્ઞાયક સ્વભાવની બિલકુલ વિસ્મૃતિ વર્તે છે, ત્યાં એ પ્રશ્ન ઉઠાવવો જોઈએ. પ્રશ્ન તો એ ત્યાં ઉઠાવવો જોઈએ કે જ્યાં વજન જાય છે. અહીંયા તો વજન જતું નથી, પણ માત્ર એની તપાસ રહે છે, એનો ખ્યાલ લક્ષ રહે છે, એનો વોચ રહે છે, જાગૃતિ રહે છે, ત્યાં વજનનો પ્રશ્ન નથી. ઉલટાનો એનો જે કષાયની એકત્વ ઉપરનું જે વજન છે એ ઢીલું પડશે. ત્યાં તો અંધો વજન જે ઘણું ગયું છે એ ત્યાં ઢીલું પડવાનું છે. શરીરને અણી કાઢતી વખતે તપાસે છે એને, વજન નથી દેતા. ભીંસ તો હરાણ ઉપર જ્યારે એ છરીને આપે છે ત્યારે ભીંસ દે છે, પણ ભીંસ દે છે એટલે એકલી ભીંસ જ દીધે જાય ને તપાસે નહીં તો મૂઠી થઈ જાય. ધાર બરાબર નીકળે છે એ જો જોતો ન જાય તો એને કયા એંગલથી કેટલી ભીંસ દેવી એ વાત પણ એને નહીં સમજાય, એ તો મૂઠી કરશે ઉલટાની છરી. એ તો બે વાતને એને બરાબર સંભાળવી પડે છે, તપાસને પણ રાખવી પડે છે, અને જ્યાં ભીંસ દેવાની છે એને ભીંસ પણ દેવાની છે. પોતાના સ્વરૂપ નાયક ઉપર ભીંસ દેવી છે ત્યાં ભીંસ પણ દેવી છે, અને એ ભીંસ દેતા દેતા કેટલું કાર્ય થયું ને કેટલું કામ થવાનું બાકી રહ્યું એ વાત પણ એને ખ્યાલમાં હોવી જોઈએ. નહીતર ભીંસ દેવાનું પણ એનું ખરેખર તો જો એને પ્રયોજન ઉપર લક્ષ નથી તો એને ભીંસ દેવાની વાત ક્યાંથી આવી, કેમ કે એ પણ પ્રયોજનમાં સામેલ થાય છે. ભીંસ દેવું શાના માટે, કે પ્રયોજનની સિદ્ધિ માટે. પ્રયોજન ઉપર લક્ષ નથી, ખ્યાલ નથી, તો ભીંસ દેવાની વાત પણ એની બરાબર નથી. એક પ્રશ્ન આ વખતે આ ઉત્સવના દિવસોમાં, જન્મ જયંતિના દિવસોમાં પૂજ્ય બેનશ્રી સાથે ચર્ચામાં થયો હતો કે શ્રદ્ધા છે એ તો પર્યાયને સ્વીકારતી નથી. શ્રદ્ધા તો એકલા ત્રિકાળી પરમાત્મ દ્રવ્યને જ વિષય કરે છે ને એને જ સ્વીકારે છે, અને પ્રયોજન તો પર્યાયમાં છે, તો શું શ્રદ્ધાને પ્રયોજન સાથે કઈ લેવા દેવા નથી? આ વિડીયો લેતા ત્યારે આ એ જ એનું એ શ્રદ્ધા એને વિષય કરે છે ત્યાં એમ જ પ્રયોજન સધાય છે. બહુ સરસ ઉત્તર આપ્યો કે શ્રદ્ધા એકલા ત્રિકાળી દ્રવ્યને વિષય કરે છે એમાં સર્વગુણોનું શુદ્ધત્વ વધતું જાય છે. સર્વગુણાંશ તે સમય ત્યાં બધા ગુણોને પૂટ આપે છે, આખા દ્રવ્યના દ્રવ્યને પૂટ આપે છે, અને એમ જ પ્રયોજનની સિદ્ધિ થાય છે. એટલે પ્રયોજનની સિદ્ધિ થવાનો વિષય આપોઆપ એની અંદર આવી જાય છે. વિસ્તારથી તો હવે બધું એનું લખાણ થાય ત્યારે થશે, પણ અત્યારે આ પોઈન્ટ ઉપર હતો. બહુ સારો હતો કે આમાં પ્રયોજન રહી જાય છે એ વાત નથી, પણ એ પ્રયોજનનો વિષય જ્ઞાનનો છે. પ્રયોજન સદાય છે કે નથી સદાતું એ તપાસનો, એનો ચેક થવો, ચેક રાખવો, એ બધું એનો વિચાર વિનિમય, એ બધો જ્ઞાન ગુણ કરે છે. એ ફરજ જ્ઞાન ગુણને સોંપાય છે, શ્રદ્ધા ગુણને સોંપાણી નથી. છતાં શ્રદ્ધા જે રીતે વિષય કરે છે એ પ્રયોજનની સિદ્ધિને અનુકૂળ પ્રવૃત્તિ છે, પ્રતિકૂળ પ્રવૃત્તિ નથી. બહુ સારા ઉત્તર. એટલે અહીંયા એ કહ્યું કે શ્રદ્ધાના જોરની અપેક્ષાએ કહ્યું છે કે જ્ઞાની રાગનો વેદક નથી પણ જ્ઞાયક છે. તો જ્ઞાયક પણ છે ને વેદક પણ નથી, એવું પણ છે ને વેદક પણ છે ને છતાં જ્ઞાયક છે એમ પણ છે. નાયક તો છે જ, જ્યારે વેદક છે ત્યારે જ્ઞાયક નથી એવું નથી, જ્યારે રાગ નો વિદક છે ત્યારે પણ જ્ઞાયક છે, અને જ્યારે રાગ નો વિદક નથી એમ કહે છે ત્યારે પણ એ જ્ઞાયક તો છે, એમાં કોઈ ફેરફાર નથી. એક બાજુ એમ કહે કે ચોથા ગુણ સ્થાને બંધન છે જ નહીં, સહી મુક્ત એ તો મુક્ત થઈ ગયો, અને વળી કહે કે ચૌદમા ગુણ સ્થાન સુધી સંસારી છે. આ વિશ્વમાં જીવના બે વિભાગ પાડ્યા આગમમાં, કે એક સંસારી ને બીજા અસંસારી, એટલે સિદ્ધ. તો સિદ્ધ ક્યારે? કે ચૌદમું ગુણ સ્થાન વટાવી ગયા ત્યારે, સિદ્ધાલયમાં બિરાજ્યા ત્યારે. તો ત્યારથી સિદ્ધ છે, ને એ પહેલા ચૌદમા ગુણ સ્થાન પર્યંતના બધા જીવો સંસારી છે, કેમ કે ચૌદમા ગુણ સ્થાને પણ અસિદ્ધત્વ નામનો દોષ છે, સિદ્ધત્વ નથી પ્રગટ થયું, એટલે અસિદ્ધત્વ છે. અસિદ્ધત્વ કહો કે સંસારી પણ કહો, બે એક છે. આગમમાં તો એવું વચન આવે છે, એક બાજુ એમ કહો કે ચૌદમા ગુણ સ્થાન સુધી સંસારી, વળી એક બાજુ એમ કહે કે ચોથા ગુણ સ્થાને બસ એને ક્યાં બંધન છે, તો હવે મુક્ત થઈ ગયો, જ્ઞાની થયો. એ તો જિનેશ્વર કે લઘુનંદન, પણ એ તો એક અપેક્ષા, એ જિનેશ્વર છે, એને આખો પરમાત્મા કબજે લીધો છે દ્રષ્ટિમાં, એની દ્રષ્ટિએ આખા પરમાત્માને કબજામાં રાખ્યો છે, પતી ગયો એના કબજામાં છે. જેમ જેના પોઝિશનમાં મૂડી આવી ગઈ એ તો થઈ ગયો, જેટલી મૂડી આવી કરોડમાં આવ્યા તો કરોડપતિ થઈ ગયો. પણ કરોડ વાપરે છે ક્યાં? કોઈ એમ કે વાપરે ના વાપરે એની યારે સવાલ નથી, એની પાસે કરોડ છે એ વાત સાચી છે, માટે કરોડપતિ છે એ વાત સાચી છે. એમ ઉપયોગ ભલે એનો પૂર્ણ નથી, પણ એની પાસે પૂર્ણ દ્રવ્ય છે, પૂર્ણ દ્રવ્યનું ભાન છે, એવું બતાવવા માટે. કેમ કે એમાં તો બંધન, બંધનનો એ સ્વામી નથી, પૂર્વના બંધનનો સ્વામી નથી, વર્તમાન અલ્પભાવ બંધરૂપ છે એનો સ્વામી નથી, એટલે મુક્ત છે એમ પણ કહેવામાં આવે છે. મર્યાદા કહેનારના આશયની મર્યાદા બરાબર સમજવી જોઈએ. એ અપેક્ષાઓના ખુલાસા માટે ચર્ચા રૂપે બહુ સારો વિષય દ્રષ્ટાંતનો છે. એ દ્રષ્ટાંત જ્યાં જ્યાં એવા કથનો આવતા હોય ત્યાં દરેક સિદ્ધાંતોમાં અર્થઘટન કરવામાં ભૂલ ન કરવી જોઈએ, એ નીકળે છે ત્યાંથી સિદ્ધાંત. જો ભૂલ થાય છે એને ભૂલ નથી નક્કી થતી, જેની ભૂલ થાય છે એને ભૂલ નથી નક્કી થતી, જેને ભૂલ નક્કી થાય એને ભૂલ થાય નહીં. કોની ભૂલ નક્કી કરવી છે? કે જો પોતાની ભૂલ નક્કી કરવા જશે તો પોતાની ભૂલ થશે ત્યારે તો ખબર નહીં પડે. એ થોડોક આ જે વિષયમાં મહત્વની વાત જે આવે છે કે સમ્યક જ્ઞાનીનો સંગ કરવો, સત્સમાગમ કરવો, એની સેવા કરવી, સમયસારમાં તો સેવા જ શબ્દ વાપર્યો છે 17-18 ગાથામાં, જેણે એ રસ્તો જાણ્યો છે એની સેવા કરી નથી એમ કરીને 17-18 ગાથામાં ટીકા લખી છે. કેમ કે સંગ કરવો એમાં બરાબરીથી સંગ નથી કરવો, પણ સેવા કરવાનો ભાવ એટલા માટે લીધો છે કે કઈ રીતે તારે સંગ કરવો, એ એટલા માટે વાત છે કે જ્યારે ભૂલ થાય છે ત્યારે ભૂલ થનારને ખબર નથી પડતી. હિસાબ કિતાબમાં એવું છે કે જે ભૂલ કરે છે એને બીજા પાસે ચેક કરાવી પડે છે, એ ફેરવી ફેરવી ફેરવીને ફેરાજ કરે અંદર, ભૂલ નથી જડતી. એટલે ભૂલ જડવા માટે તો બહારનો ઉપાય આ છે કે જેનું ભૂલ વગરનું પરિણમન છે એની સેવામાં, એના સંગમાં રહેતા ભૂલ નીકળવું એ બહુ સહેલી છે, આસાનીથી ભૂલ નીકળે છે, સહજ માત્રમાં નીકળે છે. એક બહુ ઓછી કિંમતે બહુ મોટો લાભ થાય છે, કિંમત ચૂકવવાની થોડી છે અને લાભ બહુ મોટો થાય છે. એટલો વિષય છે. એટલે એના માટે શાસ્ત્રોમાં એની ભલામણ છે. સત્સંગની જે વિશેષ મહિમા કરવામાં આવી છે એની પાછળ આ દ્રષ્ટિકોણ છે. બાકી તો પ્રયોજન પરની પકડ હોય તો ભૂલ ન થાય. મારું હિત થાય છે કે એની ઘણી દરકાર હોય ને અંદરમાં બહુ સૂક્ષ્મપણે એની ચકાસણી ચાલ્યા જ કરતી હોય, જાગૃતિ ઘણી આવી હોય, એવી મુમુક્ષુતામાં પણ કોઈ અભૂતપૂર્વ જાગૃતિ વર્તતી હોય તો એને કદાચિત બારમાં સત્સમાગમ ન મળે તો પણ એ ભૂલ વગર વિકાસ કરી જાય છે. કેમ કે પરાધીન નથી, એ કાંઈ સ્વાધીન છે, પોતાનું કામ કરવા માટે સ્વાધીન છે. પણ અહીંયા સહેલો રસ્તો જોઈને અનાદિનો અજાણ્યો હોવાથી એ ભલામણ કરી છે, અને જ્યાં એ ભલામણનો સ્વીકાર છે ત્યાં પણ નિજ હિતની દરકાર વિશેષ છે એમ ત્યાં નક્કી થયું છે. કે જેને દરકાર છે એ રીતે પોતાની ભૂલ ટાળવાના પ્રયોજનથી સેવામાં સમાગમમાં છે તો પણ ત્યાં પ્રયોજનની દરકાર વિશેષ છે. એ વાત તો બે જગ્યાએ એક સરખી જ છે. વળી સમાગમમાં રહે, સેવામાં રહે અને ભૂલ ઉપર પોતાની દરકાર ન આવે, પોતાના હિત ઉપરની દરકાર, પ્રયોજન ઉપરની દરકાર ન રહે તો પણ એ ખરેખર સંઘ છે, એ અસંગ બરાબર છે. એને ખરેખર સંઘ થયો નથી પણ અસંગ છે, એને ત્યાં સંઘ થયો જ નથી. યોગ અયોગ બરાબર થઈ જાય છે. યોગ પણ જ્ઞાનીનો યોગ પણ છે, યોગ બરાબર સાબિત થાય છે. એટલે એ વાત તો મુખ્ય જ છે. બંને સમાગમમાં નિમિત્તના સદભાવમાં કે અસદભાવમાં પોતાનું પ્રયોજન સંભાળવું એ વાત તો મુખ્ય છે. એ સિદ્ધાંત તો ક્યાંય ફરતો નથી, એ સિદ્ધાંત તો અચલ રહે છે. ફક્ત અહીંયા થોડુંક સહેલું પડે છે, પ્રકાશ ધરનાર હારે છે, એટલી વાત છે. એટલે ફરીથી
પ્રકૃતિ જેવી થઈ ગયો, પોતાની અપેક્ષા કેટલી બધી પકડાયેલી રહે છે, બીજાની અપેક્ષા થી વાત કરતા હોય અપેક્ષા બેસે જ નહીં.
હા, એ તો એક પ્રકૃતિની જીદ જેને કહે છે, હઠ કહે છે, ધીઠાઈ કહે છે, શાસ્ત્ર પરિભાષાએ, અધ્યાત્મ ભાષાએ એને અસરળતા કહી છે. શું એને એ વક્રપણું કહ્યું છે. જ્ઞાનના જે બે દોષ છે એમાં એક જળપણું ને વક્રપણું, એ બે પ્રકારના જ્ઞાનમાં દોષ ઊભા થાય છે. એક જળ હોય છે એ જાગ્રત જ થતો નથી, સુસ્ત જ રહે છે. ગમે એટલા એના હિતના વચનો આવે, હિતની વાત સામે આવે તો એની જડતા ન છોડે, જરા પણ એ જાગૃતિમાં ન આવે. અને બીજો જાગ્રત તો હોય પણ વક્રતા વાંકો હાલે, કહેવા ધારે છે એ અપેક્ષા ન પકડે ને પોતાની અપેક્ષા સમજો સમજો હોય એ મૂકે નહીં, એ વક્રતા છે, અસરળપણું છે. તો અહીંયા તો સમ્યક દર્શન થવામાં સરળતા જેવો બીજો કોઈ મોટો ગુણ નથી અને અસરળતા જેવો બીજો કોઈ દોષ નથી. જો લીધેલી વાત તારે મૂકવી જ ન હોય તો પછી આ શું કરવા સાંભળે છે? સાંભળવા તો તું એટલે આવ્યો છું કે તારે તે વાત જે અત્યાર સુધી વિચારી છે એનાથી તારું હિત થયું નથી, તે નક્કી કર્યું છે, એમાં કઈક ગડબડ રહી ગઈ છે, એ ફેરવવા માટે તો તું આવ્યો છું. એવી પકડ જો ત્યાં ન છોડવી તો વાત પૂરી થઈ ગઈ. એ તો છે કે સહેલું પડે, ફરક પડવામાં એ છે સહેલું પડે. એક કુદરતી ત્યાં ગ્રહણ કરવાની વૃત્તિ છે, સત્યને ગ્રહણ કરવાની વૃત્તિ છે. પોતે જ્યારે સત્સમાગમ કરવા ભાવના રાખે છે ત્યારે એને સત્ય ગ્રહણ કરવાની એક વૃત્તિ ઊભી થઈ છે સારી રીતે. બીજું આ કેવી રીતે સત્ય છે, આ કેવી રીતે અનુભવથી સત્ય છે, આમાં પ્રગટ અનુભવ કેવી રીતે છે, એના બહુ બહુ પડખાઓ છે. જો ઝીણવટથી એ સમાગમ કરે તો એના ઘણા પડખા છે, આશ્ચર્યકારી પડખાઓ છે કેટલા. એટલે એ બધે હું એને જેને સમજાય છે એને એને એ મહિમા કર્યો છે. એ રીતે સત્સમાગમથી સમજનારા એ સત્સમાગમનો મહિમા કર્યો છે કે ઓહો આવું આવું આટલો સહેલાઈથી આટલું બધું લાભ થતો હોય અને પ્રયોજનના વિષયમાં પ્રકાશ મળતો હોય ત્યારે આની કોઈ કિંમત બીજી રીતની છે. અને એ તો મૂંઝાણો હોય એને મૂંઝવણ માટે એને જ એની કિંમત આવે. ડૂબતો હોય એને જ, ડૂબતો બીજો એને જીવન મેળવે એની કિંમત આવે. મુમુક્ષુ તો એ છે કે એને અનંત જન્મ મરણમાં ડૂબવાનું બચવાનો આ પોઈન્ટ દેખાય છે અને તે થાકી ગયો છે. મધદરિયે જાવા નાખતો નાખતો જ્યાં થાકી ગયો છે ને કિનારો હાથ આવ્યો નથી સંસારનો. આ તો ઉપરથી સીધું હેલિકોપ્ટર આવ્યું, હવે એની કિંમત કેટલી થાય. ભલે કાંઠોનું દેખાણું પણ સીધું તે વિમાન આવ્યું. એટલે એની કિંમત થવાના ઘણા કારણો છે, બહુ કારણો છે. આગ્રહ તો શું કરવો, એમાં આગ્રહ શું કામ આવે છે. સ્વતંત્રતા તો સૌની છે, પરિણામની સ્વતંત્રતા સૌ. તો મૂંઝાણો હોય, થાકો હોય અને એમ લાગે કે આ તો જો આયુષ પૂરું થાય એ પહેલા કિનારો ઝડપી લેવા જેવો છે અને નહીતર પાછો દરિયો પરિભ્રમણનો ઊભો છે, બહુ ચિત્ર ચોખ્ખું હોય તો એ યથાર્થ ભાવે યથાર્થ પ્રકારે સમાધાન કરે, સમાગમ કરે. નહીતર માત્ર સમાગમ કરવાથી ક્ષેત્રથી નજીક જવાથી તો કાંઈ વળતું નથી, ક્ષેત્રે નજીક રહેવાથી કાંઈ વળતું નથી. એનો ભાવ બરાબર ઠેકાણે આવે તો કામ નથી. પૂરી વિચારણાથી આપણે એક પ્રકરણ લીધું છે આ નિર્ભ્રાંત દર્શનમાં, કેટલી વિચારણા એની આગળ પાછળ હોય અને જો એને યોગ થાય તો એ સાર્થક ન થાય. નહીતર યોગ અયોગ થઈ જાય, અનંતવાર યોગ થયો છે, તીર્થંકરનો થયો છે. જ્ઞાનીની ક્યાં માને, તીર્થંકરનો યોગ અનંતવાર થયો છે પણ ઉપેક્ષા કરે છે. એ જ મળે છે, બીજી સિવાય બીજું ત્યાંથી નથી મળતું. આચાર્યોના શાસ્ત્રોમાં જે તત્વ છે, જે પરમ તત્વ છે, જે પરમ પ્રયોજન છે, જે પરમાર્થ છે, એ જ મળે છે. એ દુકાને તો બીજો માલ જ નથી, એટલે બીજું મળવાનો તો પ્રશ્ન જ નથી એક વાત. પણ આચાર્યોના જે શાસ્ત્રો છે એનો ઉકેલ પોતાના મતિ દોષથી થઈ શકવાનો સંભવ ઓછો છે. કેમ કે અનાદિનો કુસંસ્કારને મતિ દોષ સાથે હજી ઊભો છે પોતે. ત્યાં એ સમજણ રાખીને કે મારા મતિ દોષને લઈને કદાચ વિપર્યાસ થાય, એના કરતાં જેની પાસે સર્ચ લાઇટ છે, ચોખ્ખો પ્રકાશ છે, નિર્મળ પ્રકાશ છે જ્ઞાનનો, એનો લાભ ક્યાં ન ઉઠાવ. કેમ કે એ જે એની અંદરથી જે કહેશે એ તું એ ભાવ નહીં પકડી શકશે જે સીધો. એટલે એ જ કહે છે એમની, પણ વધારે સારી રીતે એ કહે છે કે જે પોતે સીધા વચનથી સમજવા માગે એના કરતાં વધારે સારી રીતે કહી શકે છે, બતાવી શકે છે. વ્યક્ત કરવામાં તો લખાણ કરતાં વાતચીત વધારે વ્યક્ત કરી શકે છે વિષયને, એ તો છે કે નહીં. અને એમાંય અનુભવની લેખની તો અવક્તવ્ય એવા ચીજનું લખાણ છે જે વક્તવ્ય નથી. ભાષામાં કહેવું મુશ્કેલ છે, લખાણમાં તો ઘણું અલ્પ આવે છે. એવો નિયમ જ છે, કોઈ પણ વિષય જેટલો વચન ગોચર બોલવામાં થાય એટલો લખવામાં વચન ગોચર ન થઈ શકે કોઈ પણ બાબતમાં હોય. એટલે એનો વધારેમાં વધારે લાભ તો પ્રત્યક્ષતામાં વાતચીતમાં છે. બીજું, દરેક વાતને જેમ પોતાના ગુણ દોષ છે એમ એક આ એક ગુણ છે કે અહીંયા પ્રશ્ન ઉઠો એક વચન વાંચતા તો એનો જવાબ ત્યાં ને ત્યાં નથી. પાછો તને જે વાત, જે આચાર્યની જે વાત વાંચતા તને સમાધાન ન થયું કે શંકા પ્રશ્ન પૂછો તો ત્યાં તું કેવી રીતે સમાધાન ગૂંટીશ? ત્યાં તો ત્યારે પૂછવું પડશે, એના જે જાણનાર છે એને પૂછવું પડશે કે અહીંયા આટલી વાત છે પણ પછી આમ કેમ? તો કે એનું આ સમાધાન છે ને આગમમાં એ ફલાણે ઠેકાણે છે. જો એને આગમ જ્ઞાન હશે તો આગમનો સંદર્ભ પણ આપી શકશે, નહીતર એને આગમની સ્મૃતિ કે જ્ઞાન ન હોય તો એ કહે છે એ ખુદ આગમ છે. જ્ઞાનીનું વચન પોતે જ આગમ છે, તારે આગમનો બીજો આધાર શોધવાની જરૂર નથી. ઘણા એવો વિપર્યાસ કરે છે કે એમણે આમ કહ્યું પણ એવું શાસ્ત્રમાં કીધું છે કે તું એમના વચન ઉપર અવિશ્વાસ લાવીને શાસ્ત્રનો આધાર શોધવા જા છો તે તારી યોગ્યતા બરાબર નથી. એક વાર તો એમ નક્કી કરતી કે છે તે આગમ છે. અહીંયા એને પૂર્ણ વિરામ મૂકવું જોઈએ, ન સમજાય સમાધાન ન થતું હોય તો વિશેષ એની વિચારણામાં જવું જોઈએ. પણ એવી આશંકાને અવિશ્વાસથી ન જોવાય કે શાસ્ત્રમાં કહ્યું હોય તો માનું ને નહીં તો ન માનું, માટે શાસ્ત્રનો આધાર જોવા ગયો, કાંઈક મને બતાવો શાસ્ત્રનો આધાર. એ વાત પણ અવિનય કરવાનો વિષય છે, અવિશ્વાસ કરવાનો વિષય. પરીક્ષા વગર તો ત્યાં જ નહીં કામ થાય. પૂર્વના મહાપુરુષ ઓગે ઓગે તે નક્કી કર્યા છે. કુનકુંડાચાર્યના વચન છે, ફલાણા આચાર્યના વચન છે, ત્યાં તો ઓગે ઓગે નક્કી કર્યા છે. અને વર્તમાનમાં તું આસ્થા રાખતો હોય તો તારે ઓળખાણ તો કરવી જ પડશે. આસ્થા નહીં રાખતો એમાં ઓળખાણ નથી, એ તો સીધી વાત છે. પણ આસ્થા રાખતો ઓળખાણ વગર નહીં, આસ્થા તારે નકામી છે. એ પણ એ વચનના હાર્દમાં તારે જઈને ઓળખવા જ પડશે વચનના કહેનારને પ્રત્યક્ષતામાં, તો જ એનો જે કાંઈ યથાર્થ લાભ છે એ થઈ શકશે ને, નહીં પર તો કાંઈ થઈ શકશે નહીં. ઘણા ને જ્ઞાની માને છે માટે એને જ્ઞાની માનીને હું એમના વચન અંગીકાર કરું, એ વાત પણ તને કામમાં આવશે નહીં. અમારે જયંતિભાઈ હતા એ બહુ સરસ કહેતા, ગુરુદેવ સાથે બોલવાની છૂટ હતી. સાહેબ હજારો માણસો આવે છે એટલે અમે આપને જ્ઞાની નથી માન્યા એમ કે મોઢે મોઢે એમ વાત કરતા, બહુ છૂટથી બોલતા જરા. સાહેબ આપના ભાવ સાંભળીએ છીએ ત્યારે અમારો આત્મા અંદરથી સાક્ષી પૂરે છે કે ખરેખર આપણે આ સમજાય. આ ટોળું જાજું થઈ ગયું અહીંયા, લાખો માણસો આવતા, પહેલા બે ચાર આવતા હતા જેથી પરિવર્તન કર્યું ત્યારે સંપ્રદાયમાં, અને એવા લાખો હજારો આવવા મીડ્યા માટે આપ જ્ઞાની છો એવું કાંઈ અમે નથી માન્યું એમ મોઢે મોઢે જેવી ચર્ચા કરતા. પછી એમનો હાથ પકડતા, ખરા છો પણ હો તમે ખરા છો કે બોલવાની જરાક છૂટ ખરી ને અમને હાથ પકડીને કે ખરા છો પણ તમે હો કે અમે તો પાકા માણસ છીએ એવી રીતે નક્કી કરીએ છીએ, આમ નામ નક્કી નથી કરતા એમ. બરાબર એની ચકાસણી પોતાને પરીક્ષા દ્રષ્ટિ હોવી જોઈએ. કહેનારની પરીક્ષા દ્રષ્ટિ ન હોય ને માની લઈએ તો એને બીજાથી કીધેલું માન્યું છે, એમાં એની સ્વતંત્રતા એને રાખી નથી. પછી એ આચાર્યનું હોય કે જ્ઞાનીનું હોય એને માટે તો બધું હરખું થાય, પરીક્ષા વગરનું તો. એના માટે મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડલમલજીએ બહુ સારી ચર્ચા કરી છે કે જૈન દર્શનમાં તો પરીક્ષા પ્રધાની શિષ્યને સાચો શિષ્ય કયો છે, આજ્ઞા પ્રધાની શિષ્યને સાચો શિષ્ય કયો નથી. પરીક્ષા પ્રધાની પરીક્ષાથી નક્કી કર્યા પછી આજ્ઞા પ્રધાની થાય છે, એ રીતે આજ્ઞા પ્રધાનીને ક્યાંક પ્રશંસા કરી હોય તો કરી છે, પણ પરીક્ષા વિનાની તો વાત છે જ નહીં. બહુ સારી ચર્ચા કરી છે. પ્રયોજન હોય ત્યાં તો પરીક્ષા કર્યા વિના રહેતો જ નથી. બજારમાં ચીજ લેવા જાય, શાક લેવા જાય, શું હે, તો પરીક્ષા કરીને લે છે. અરે 10 વર્ષના છોકરાને, 5 વર્ષના છોકરાને એમ કહેવાતું નથી કે જા બેટા તું જરાક જવેરીને દુકાને જઈને હીરો ખરીદી આવને. એને એમ કહેવાય બરફનો ગોળો લઈ આવે ને સીંગનું પડીકું લઈ આવે, એમ એને કહેવાય 10 વર્ષના છોકરાને. પણ ઘરમાં કોઈ એમ કહેતું નથી કે ભાઈ જવેરાતની દુકાને આ લઈ જાવ 10,000 નોટનો બંડલ ને 2-4 હીરા હારા એક બે લેતો આવ, એવું કોઈ કહેતું નથી. એ તો બધી જગ્યાએ જેને પ્રયોજનનો મતલબ છે ત્યાં પરીક્ષા કરતા આવડતી નથી. એ સંઘની પંચેન્દ્રિય જીવ માટે નહીં માનવા જેવી વાત છે. ભગવાને સંઘની પંચેન્દ્રિય જીવની લાયકાત બાંધી છે. એ સંઘની પંચેન્દ્રિય જીવને મન છે અને પોતાના પ્રયોજનના વિષયમાં જ્યાં એને સુખ દુઃખનું જ પ્રયોજન છે ત્યાં એ બરાબર મતલબને સમજે છે કે આનાથી મને દુઃખ છે, આનાથી મને સુખ છે. નથી સમજે એવું નથી. પછી હઠ કરવી હોય, જેમ આપણે કહ્યું એમ પહેલા, હઠ કરવી હોય ન સમજવું હોય એને માટે ઉપાય નથી. બાકી એને પોતાનો અર્થ, આત્માર્થી, આત્માનું પ્રયોજન, અર્થના પ્રયોજન ભાષ્યું હોય, એ તો પૂર્ણો થઈને બધી લીધેલી વાત મૂકી દે છે. એને એક નવો વિચાર ઉભો થાય છે કે અત્યાર સુધીની મારી સમજણ ઉપર મારે ચોકડી મૂકીને હવે નવેસરથી ગ્રહણ કરવું છે કે સત્ય શું છે. આવા અભિપ્રાયથી પ્રવેશ કરે છે અને ત્યારે એને સત્ય ગ્રહણ થવામાં વાર લાગતી નથી. પણ પહેલા પણ આટલું પકડ્યું હતું એ છોડવું નથી, એ અભિપ્રાયથી તો નવી વાતને જગ્યા નથી સત્યને પ્રવેશવાની, અને ત્યાં એને કાંઈ સત્ય મળી જાય એ વાત બનતી નથી. આ તો ભાષાની દ્રષ્ટિએ, વિષયની દ્રષ્ટિએ, લોજિકની દ્રષ્ટિએ, બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ જોઈએ તો એટલો બધો સુપર ઇન્ટેલિજન્સનો વિષય છે કે એના ન્યાયો બહાર મૂકે, એના દૃષ્ટાંતો બહાર મૂકે તો લોકોને એમ થાય કે આની પાસે કંઈ જ્ઞાન છે. ભલે એમને એમ હોય, કાંઈ હજી લાંબુ ન સમજાણું હોય, ધારણા જ હોય, તો એને એક ભાઈ કહેતા હતા આપણે મુમુક્ષું કે આમાં કંઈ વાંચન કરો, વાંચન કરતા વાંચન કરવામાં કાંઈ બહુ વાંધો નથી આવતો, કેમ વાંચન કરવું એની એક ચાવી હાથમાં આવી જાય ને પછી તમે ગમે ત્યાં જઈને વાંચન કરો ને ગમે એવા સામે પ્રશ્ન આવે ને. એ ટીક ટેક શીખવા માટે ને પોતાની પ્રતિભા વધારવા માટેનો તો આ વિષય નથી. હા, એટલે એવો આ પ્રકાર નથી. આ તો પોતાના એક હિત સિવાય બીજી વાત બધી ગૌણ કરી નાખે, તમામ વાતને ગૌણ કરી નાખે, એક હિતને મુખ્ય કરે તો જ આની અંદર જેટલો પુરુષાર્થ એટલી સફળતા એમ આઈ તે. ત્યાર પછી જેટલો પુરુષાર્થ એટલી સફળતા, એ ઓછો પુરુષાર્થ મંદ પુરુષાર્થ તો એટલી વાર વધારે, તીવ્ર વેગ તો તીવ્ર પુરુષાર્થ તો એટલી જલ્દી સફળતા. પછી એ પછી ધોરણ ને સ્ટાન્ડર્ડ ઈ જાતનું છે. એટલે પછી તો શું થાય માણસને કે પ્રયોજન નીતનું ન રહીએ તો એમ થાય કે આવી વાત શીખીને કોઈને કહીએ તો તે આપણે આગળ વધે છે. એટલે બીજાને કહેવા ખાતર, બીજાને કહી દેખાડવા ખાતર, બીજાને સમજાવવા ખાતર યાદ રાખવું, વાંચવું, વિચારવું, ધારણા કરવી, સાંભળવું એ બધા પાપના પરિણામ છે, પુણ્યના ચોખ્ખા પરિણામ નથી. ખરેખર તો પાપના પરિણામ છે કે એમાં હું મારી આવડું વધારીશ, મારું સારું દેખાશે, લોકો મને પછી આ નજર જોશે, પાપના પરિણામ છે, પુણ્ય રહેતો નથી. એમાં ટોડરમુજીએ તો એક જગ્યાએ એવો ખુલાસો કર્યો છે, આમ આપણે ખેંચ્યો છે બોલ પણ નંબર યાદ નથી, કે અધ્યાત્મની કોઈ સુંદર અને ઊંચી વાત આચાર્યએ કહેલી, ઘણી ઊંચી અધ્યાત્મની સુંદર વાત પોતે પોતાના નામે ચડાવે, સંદર્ભ ના આપે કે આચાર્યો એ ક્યાંક આવું પણ કહ્યું છે, અને એવી વાત ઊંચી મેં કહી એમ કરીને પોતાની વિશેષતા બતાવે, મહાપાપી છે એવું કહી વાત અધ્યાત્મને રજૂ કરનાર છે. અને ઊંચામાં ઊંચી અધ્યાત્મની રજૂઆત હોય પણ ત્યાં મહાપાપી છે એવું કહી દીધું. એટલો બધો આની અંદર તો બહુ નિર્મળ માર્ગ છે, એકદમ નિર્દોષતાનો, સર્વાંગ નિર્દોષતાનો માર્ગ છે ને. આ તો પરિપૂર્ણ શુદ્ધિ ક્યારે થાય માણસને, કે એનો ઉપાડ જ એવો છે ચારે પડખેથી. એટલે તો વ્યવહાર નિશ્ચય સાથે લીધો છે મોક્ષ માર્ગમાં, ચારે પડખેથી એનો ઉપાડ એવો છે કે એકલા હિતને સાધે અને એ સાધતો સાધતો વિકાસ કરીને પૂર્ણ થાય, પછી બારમાં જે થૂમ હોય તે થાય, એના નિમિત્તે પ્રભાવના આદિ કે જે કાંઈ કથન આદિ કે બીજાને કાંઈ સંપર્ક આદિ જે કાંઈ થવું હોય તો થાવ ન થવું થાવ, એની સાથે એને કાંઈ દેવા દેવા જાણે છે જ નહીં. કે છે ને બુદ્ધ કેમ આવતા નથી, પણ એમને લેવા દેવા નથી. ઘણા પ્રશ્ન કરે છે આટલા બધા આપણે, પણ હવે તમને આટલા બધાનું મહત્વ છે. એ તો હતા ત્યારે જ મસ્ત હતા પોતાના, એને કોઈ લેવા દેવા નથી. એ તો સાધતા જાય છે જેમ એક વટે માર્ગો, પોતાના નિયત ધારેલા સ્થળે પહોંચવા માટે મુસાફરી કરીને આગળ વધતો જ જાય છે પોતાના માર્ગમાં. એમ સાધક જીવો જ્ઞાનીઓ પોતાના માર્ગમાં ચાલતા ચાલતા માર્ગ દેખાડતા જાય છે કે અમે આયલા આ રસ્તે, જો તમારે હાલવું હોય તો હાલા આવો પાછળ, નહીં તો અમે તો આયલા, અમે કાંઈ રોકાવાના નથી. એ દ્રષ્ટાંત લીધો છે સોગાનીજીએ, વટે માર્ગોની જેમ જ્ઞાનીઓ માર્ગ બતાવીને ચાલ્યા જાય છે. એથી વધારે એને કોઈ લગવાડ હતો નથી. એ રીતે અપેક્ષાઓના કથનમાં મૂંઝાવું ન પડે એનું એક અહીંયા આ તો એક દ્રષ્ટાંત છે. 14મા ગુણસ્થાન સુધી સંસારિકો, 4થા ગુણસ્થાને પણ મુક્ત કહો, જ્ઞાનીને પણ દુઃખનો વેદક કહો અને જ્ઞાનીને દુઃખનો જ્ઞાતાપુત કહો. જ્યારે દુઃખનો વેદક છે ત્યારે એ દુઃખ ભાવનો જ્ઞાતા પણ છે અને વેદક પણ છે. બે કામ કરે છે એક પરિણામમાં બે કામ થઈ રહ્યા છે. વિવિક્ષા તો ગમે ત્યારે જેની ચાલતી હોય ત્યારે એનું કથન કરવામાં આવે છે, એમાં કાંઈ મૂંઝાવા જેવું નથી. 5